તારીખ 28/8/1995 શ્રી મધરાજચંદ્ર પત્રાંક 256 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 100
ચાલે છે. પત્રનો વિષય છે મુમુક્ષુતા કેવી હોય, કેવા પ્રકારે શરૂ થાય, વર્ધમાન થાય તો કેવા પરિણામ થાય, આગળ વધવામાં માર્ગ પ્રાપ્તિમાં મુમુક્ષુને કેવા કેવા પ્રકારના અવરોધ આવે છે અને એ અવરોધ કેવી રીતે મટે અને મુમુક્ષુ જીવ સ્વરૂપને ઓળખાણ કરીને સ્વરૂપ સન્મુખ થાય કે જેથી અલ્પકાળમાં મોક્ષ માર્ગને પ્રાપ્ત થાય. આ પત્રનો વિષય છે. એમાં અવરોધરૂપ ત્રણ કારણોની ચર્ચા કરી છે કે જે જીવને દ્રઢ મોક્ષતા પ્રાપ્ત થઈ છે, પોતાના દોષોનો પક્ષપાતપણે અવલોકન પણ ચાલુ થયું છે, એવા જીવને પણ સ્વચ્છંદ ઘટ્યો હોવા છતાં, દર્શનનો પણ મંદ પડ્યો હોવા છતાં, આ લોકને અલ્પ પણ સુખેચ્છા એટલે કે કશાયની મંદતા અને માનસિક શાંતિમાં ક્યારેક ઠીકપણું આવી જાય છે, ઠીકપણું રહ્યા કરે છે તો તેની યોગ્યતા રોકાય છે. ત્યાંથી આગળ વધે એક મારે મારા આત્મ સ્વરૂપ અને આત્મશાંતિ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, એક મારે મારો આત્મા જ જોઈએ, એવા દ્રઢ ભાવથી આગળ વધે તો પછી એને સત્પુરુષને ઓળખાણ થઈને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થવી આવશ્યક છે. સિદ્ધાંત એમ કહે છે કે કોઈ પણ જીવને પ્રત્યક્ષ સત્પુરુષના યોગમાં જ દેશના લબ્ધિ પ્રાપ્ત થાય અને તેથી આગળ વધીને એને સ્વરૂપના ઓળખાણરૂપ બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય. બીજ જ્ઞાનની પ્રાપ્તિ અને દેશના લબ્ધિ એ પ્રત્યક્ષ યોગ વિના કોઈ પણ જીવને પ્રાપ્ત થતી નથી. એટલે મોક્ષતામાં આગળ વધેલા જીવને પોતે મોક્ષ માર્ગથી અજાણ હોવાને લીધે એવો અભિપ્રાય અને એવો વિચાર અવશ્ય રહે છે કે મને કોઈ ધર્માત્માની મોક્ષ માર્ગની જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ સંગતિ રહે, પ્રત્યક્ષ હું એમને સંગમારું અને મારા પરિણામોની કિતાબ ખુલ્લી કરું, જે પ્રકારની યોગ્યતા પોતાને ન સમજાય એવી પરિસ્થિતિ નાની પુરુષને સમજાય છે અને એને કેવી રીતે આગળ વધવા માટે માર્ગદર્શનની જરૂર છે એ સત્પુરુષના જ્ઞાનમાં આવે છે, એને યથાયોગ્ય માર્ગદર્શન મળે છે, દેશના લબ્ધિની પ્રાપ્તિ થાય છે અને વિશેષ સુપાત્ર હોય તો એને બીજ જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના આ બંને ઉપલબ્ધિ સંભવિત નથી એવો સિદ્ધાંત છે. સિદ્ધાંત છે એટલે એવું વસ્તુનું સ્વરૂપ છે. એમાં કોઈ ફેરફાર કરી શકાય એવી પરિસ્થિતિ નથી. એથી કરીને એમ પણ વિચારવા યોગ્ય નથી કે જે પરાધીન છે. એથી કરીને એમ પણ વિચારવા યોગ્ય નથી કે આ નિમિત્તાધીન દ્રષ્ટિથી પ્રતિપાદન છે. આ એક વસ્તુ સ્થિતિ છે, એહી અનાદિ સ્થિત. પાવે નહીં ગુરુ ગમ વિના, એહી અનાદિ સ્થિત. એ વસ્તુનું સ્વરૂપ છે અને એ વાસ્તવિકતા છે. વસ્તુ સ્વરૂપની એ વાસ્તવિકતા છે અને વાસ્તવિક પરિણામથી એ વાત સમજાય છે. દ્રષ્ટાંત લઈએ તો કે આ જીવ શરીર વિજ્ઞાનથી અજાણ છે, જન્મથી શરીરનો સંયોગ છે, પણ શરીરનું વિજ્ઞાન જાણતો નથી કે આ શરીરની અંદર અંદરમાં કેવા કેવા પ્રકારની રચના છે અને એ રચનાને અનુકૂળ અને પ્રતિકૂળ શું શું પ્રકાર છે, કેવા કેવા પ્રકાર છે એને ખબર નથી. તેથી ગમે ત્યારે પણ શરીર રોગગ્રસ્ત થાય છે, શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. શરીરમાં રોગ ઉત્પન્ન થાય, વેદના થાય, પીડા થાય, અસુખ થાય, ત્યારે કોઈ પણ ઓછી બુદ્ધિવાળાને પણ એ સમજાવવાની જરૂર નથી રહેતી કે એ વૈદ ડાક્ટર પાસે એને જવું જોઈએ. એટલું સમજાવવું પડતું નથી, કેમ કે એ તો એક વાસ્તવિક જ્ઞાન છે એ વિષયનું, કે જ્યારે દર્દ સહન ન થાય તો એ દર્દના જાણકાર પાસે જઈને દર્દ મટાડવું જ રહ્યું. એમ આ જીવને ભવરોગનું દુઃખ હોય તો એ ભવરોગ મટાડનાર જે સદગુરુ છે, જ્ઞાની પુરુષ છે, એની પાસે જવું જોઈએ એવું વાસ્તવિક સમજણ તો સહેજે સહેજે કોઈને પણ આવી ઘટે છે. આ એક દર્શન મોહનો પ્રભાવ છે કે જીવને એવી સૂઝ આવતી નથી. એથી વધારે દર્શન મોહનો પ્રભાવ તો એવો છે કે એ વાત સમજાવવા છતાં સમજમાં આવતી નથી, કહેવા છતાં ધ્યાન જતું નથી. કૃપાનુદેવે તો ઠોકી ઠોકીને એ વાત કરી છે, કેટલાય પત્રોમાં એ વાત કરી છે, છતાં પણ જો જીવનું ધ્યાન ન જાય તો એને મહામોહની પ્રબળતા વધે છે એમ જ સમજવું રહ્યું. કેમ કે મોહ છે એ જીવને ભ્રાંતિગત કરે છે અને પોતાનું હિત સૂઝવા દેતો નથી. એટલે યોગ્યતાનો, એ જીવની યોગ્યતાનો ખ્યાલ જ્ઞાની પુરુષને આવે છે અને એ યોગ્યતામાં સુધાર કેવી રીતે થાય એનો ખ્યાલ પણ એમને હોય છે. તેથી તે યથાયોગ્ય તથા પ્રકારનું માર્ગદર્શન આપે છે અને એ જીવ આગળ ચાલે છે. માર્ગદર્શન મેળવવા માટે પોતાના પરિણામ ખુલ્લા કરવા, એમાં નમ્રતા જોઈએ, એમાં સત્પુરુષ પ્રત્યેની આત્મીયતા જોઈએ, મધ્યસ્થતા જોઈએ અને સૌથી મોટો ગુણ એવો સરળતા જોઈએ. જો સરળતા ન હોય તો એમાં થોડું છુપાવવાની વૃત્તિ આવ્યા વિના રહે નહીં. એટલે આટલા ગુણ તો આ કાર્યમાં પહેલેથી સંપન્ન થાય છે મુમુક્ષુને, ત્યારે પોતાના પરિણામનું નિવેદન કરે અને એ નિવેદન કરે એમાં એ વાત આપોઆપ સમાવેશ પામે છે કે આજ્ઞાંકિતપણે સત્સંગ ઉપાસવા માગે છે. એટલે આજ્ઞાકારિતાનો જે ગુણ છે એ ગુણ પણ એને પ્રાપ્ત થાય છે. ત્યાં સત્પુરુષને ઓળખ્યા પછી પણ જીવને પોતાના નિજ સ્વરૂપનો નિર્ણય થવાનો તાત્કાલિક બનતું નથી, અને નથી બનતું તો કેમ નથી બનતું, અને નથી બનતું ત્યારે પોતાની યોગ્યતાને અવરોધક એવા કેવા પરિણામ હોય છે એની બહુ સૂક્ષ્મ ચર્ચા આ જગ્યાએ કૃપાળુદેવે કરી છે. કદાપી એ બંને થયા હોય ત્યાંથી આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ. બે એ બંને એટલે આ લોકની અલ્પ પણ સુખેચ્છા ન રહી હોય અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવી હોય, વિનયની ઓછપ ચાલી ગઈ હોય, પૂરો વિનય આવી ગયો હોય અને બહુ અનુભવ પૂર્ણ પ્રતિપાદન છે. કદાપી આ પત્રમાં છે, કદાપી એ બંને થયા હોય તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય એવું બને છે, કે તાત્કાલિક પદાર્થ નિર્ણય ન થયો હોય. વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈ એ કેવા પ્રકારની છે એ થોડું સમજવા યોગ્ય છે, કે જ્યારે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે ત્યારે તેમની ભક્તિ પ્રત્યે લીનતા વધારે વર્તે છે. સત્પુરુષની ભક્તિમાં એ જીવ લીન વર્તે છે ત્યારે એને સ્વરૂપની ઓળખાણ કરવા સંબંધીની જે વૃત્તિ છે એ વૃત્તિ કેટલો કાળ સુધી આવતી જ નથી, અને તેથી કેટલોક સમય પસાર થાય છે. જીવંત દ્રષ્ટાંત લઈએ તો પૂજી સુભાગભાઈનું દ્રષ્ટાંત એ બહુ જીવંત દ્રષ્ટાંત છે, કે કૃપાળુદેવને એમણે ઓળખ્યા હતા, એમની યોગ્યતા વિશેષ હતી અને તેથી શરૂઆતથી કૃપાળુદેવ પણ એમ ઈચ્છતા હતા કે આવા જીવનો સત્સંગ પોતાને પણ પોતાના પરિણામ આવિર્ભાવ થવામાં વિશેષ ઉપકારી છે, એટલે એમણે સર્વોત્તમ ઉપકારી એવું વિશેષણ પણ વાપર્યું છે. કેવલ બીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી ત્યાં સુધી 165માં છે એ પ્રકારનું વિશેષણ. કેવલ બીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, આવું સંબોધન જે પત્રમાં કર્યું છે એ બીજાને એવું સંબોધન નથી કરતા, કોઈ મોમક્ષુને એવું સંબોધન નથી કરતા. તો કેવલ બીજ સંપન્ન એટલે શું હતું, કે જે એમની ઓળખાણ થઈ ગઈ હતી કૃપાળુદેવની, એ સમ્યક દર્શનનું સંકેતની તો બીજ છે, પણ એ સંકેત કેવળ જ્ઞાનનું બીજ હોવાથી એને સીધું કેવળ જ્ઞાન સાથે જોડ્યું, હા ત્યાં ઉત્પન્ન થઈ ગયું. તો એવા શ્રી સુભાગભાઈને બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય, પહેલાં બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને પછી જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવો ક્રમ હોવાથી એમણે વચનબદ્ધપણું તો અગાઉ કરી લીધેલું. શું શ્રી સુભાગભાઈને 247 પત્રમાં એ વચન આપેલું છે કે અમે આ ભાવમાં જ તમને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરાવશું અથવા જ્ઞાન પ્રાપ્તિ કરાવશું, એ વાત એમણે એવો પ્રશ્ન કર્યો છે 247માં. પહેલી વાત બીજા પત્રમાં છે. મૂળ માર્ગનું જ્ઞાન શ્રી સુભાગભાઈને આપવા માટે એટલે તરત જ છે આમાં 259 પત્ર છે. 259 પત્ર છે કે જ્ઞાનધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું અને તે માર્ગ પૂરી રીતે આજ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે, એટલે અમારા આત્માની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારા માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે, જો ઉપકારી છે ને, તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ. પણ અમને એમ લાગે છે કે અમારા હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે અને હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, એટલે આત્મજ્ઞાન કરાવશે અમારા હાથે, અને એ જ અમે અમારો મોટો ભાગ્યોદય માનીશું. આ વચનબદ્ધ એ 24મા વર્ષમાં જ છે. પછી બૌદ્ધ જ્ઞાન બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો પોતાનો વિકલ્પ છે, એટલે પ્રેમ સમાધિમાં ઝૂલે છે એ ત્યાંથી બહાર નીકળતા નથી, અને સ્વરૂપની ઓળખાણ કરવાની અને આત્મજ્ઞાન કરવાની જાણે કાંઈ એમને પડી નથી. એવી સ્થિતિમાં જ્યારે વર્તે છે ત્યારે કૃપાળુદેવને તો વિકલ્પ આવે છે કે આગળ ચાલે તો સારું, એટલે એમને કહ્યું કે આગળની દિશા કેમ તમને નથી થતી, તમને મૂળ વસ્તુ તો મળી ગઈ, કેવલ બીજ સંપન્ન તો છો, હવે આગળની દશા કેમ થતી નથી. એ વાત એમને 247 પત્રમાં કરી, તો પણ એ સમાધિમાંથી બહાર નીકળતા નથી. પછી 26મા વર્ષમાં 471 અને 472 પત્રમાં બીજ જ્ઞાન સંબંધી સુધારસની ઉપમા આપીને બીજ જ્ઞાનનો વિષય એમણે છેડ્યો. ખુલ્લા પત્રમાં એ વાત છંછેડવાનો પ્રયાસ કર્યો પણ સુભાગભાઈએ દાદ દેતા નથી. એમને કૃપાળુદેવ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. મસ્ત છે એમાં એ. પછી છેવટે બહુ વિચિક્ષણતાથી ટ્રીટમેન્ટ આપી છે. એમણે જોયું કે હવે આમનું આયુષ પૂરું થવાની તૈયારી છે અને માંદગીના ખાટલે વૃદ્ધાવસ્થામાં આવી પડ્યા છે, ત્યારે જોયું હવે શું કરું, શરીર અશક્ત થતું જાય છે. એટલે એમણે બહુ વિચક્ષણતાથી પ્રયોગ કર્યો છે. 6-7 મહિના સુધી એમની વિનંતીને એમણે લંબાવી રાખી છે. તમે પ્રત્યક્ષ આવીને દર્શન દો, મને તમારા દર્શનની ઝંખના છે પણ મારી શારીરિક સ્થિતિ મુસાફરી કરી શકાય એવી નથી. નહીંતર કૃપાળુદેવ 30મા વર્ષમાં વમાણિયા અને મોરબી વચ્ચે રહ્યા છે. કેટલાક પત્રો મોરબીમાં લખેલા છે, કેટલાક પત્રો વમાણિયાથી લખેલા છે, એટલે દૂર નહોતા, મુંબઈ નહોતા, અને સાયલા નજીક હતું છતાં પણ ઈરાદાપૂર્વક આવતા નહોતા, ખોટે ખોટા વાયદા કરતા હતા આવવા માટે. એ એમનો ઈરાદાપૂર્વક એટલે આવવાનું લખે ને આવે નહીં, પછી ઈરાદાપૂર્વક જ ગણવું જોઈએ ને. દરેક પત્રમાં એમ લખે આવું છું ને, અઠવાડિયામાં આવું છું, 15 દિવસમાં આવું છું, 10-15 દાડામાં આવ્યો સમજો, આવે નહીં. 7-8 મહિના સુધી સુભાગભાઈને લટકાવ્યા, ખૂબ ખેંચ્યું, પછી સહન થયું. પછી સુભાગભાઈ ઓળંબા લખે, હું કડક લખે, પ્રેમ હતો ને એટલે લખવાનો અધિકાર હતો એમનો, એ તો ખેંચે જ જાય. છેલ્લો કાગળ એમ આવ્યો કે હવે માંદગીને કારણે મારો દેહ નહીં છૂટે પણ તમારા વિયોગને કારણે મારો દેહ છૂટી જશે, આવવું હોય તો આવો ને ના આવવું હોય તો તમે જાણો. હવે પછી તરત જ આવ્યા છે. આવ્યા પછી 4-5 દિવસ સાયલા રોકાણા, પછી એમને ઈડર લઈ ગયા છે. એમના પરિવારના સભ્યો ના પાડે છે કે બાપાજીની તબિયત એટલી બધી નબળી છે કે જરાય મુસાફરી કરી શકે એવું છે નહીં, એટલે તો વમણીએ આવ્યા નહીં આપણા દર્શન માટે, મોરબી પણ ના આવ્યા. મોરબી તો એથી 30 કિલોમીટર નજીક છે, તો પણ નથી આવી શક્યા, તો ઈડર તો કેવી રીતે? એ કાંઈ માથાકૂટ કરવાની તમારે જરૂર નથી, એ ચિંતા તમારે કરવાની જરૂર નથી, હું એમને લઈ જાઉં. ઈડર લઈ ગયા છે, ઈડરમાં એમને બીજ જ્ઞાન આપ્યું છે. ત્યાર પછી ઈડરથી આવ્યા પછી એક જ અઠવાડિયામાં સુભાગભાઈને પોતાના સ્વરૂપનું આત્મજ્ઞાન થયું છે અને આનંદ ભાવનો છેદ એક અઠવાડિયામાં થઈ ગયો. આયુષ ત્યાર પછી 17-18 દિવસ બાકી હતું અને એ 17-18 દિવસમાં બહુ જ વધતી પુરુષાર્થયુક્ત દશા એમની રહી છે. શરીર નબળું હતું પણ આત્મા જોરમાં હતો, આત્મા નબળો ન પડ્યો, આત્મા બળવાન થયો એમનો. એ દશામાં એ આવેલા. કહેવાનો આશય એ છે કે ઘણા આગળ વધેલા હતા, પાત્રતા વિશેષ ઘણી હતી, નિર્મળતા પણ ઘણી હતી, છતાં પણ 23મા વર્ષે સંયોગ થયો અને 30મા વર્ષે બીજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 7-1 વર્ષ 6-7 વર્ષનો ગાળો છે. એમ કેમ થાય છે એની ચર્ચા કરે છે કે વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે જ્યારે કોઈ પણ મુમુક્ષુને બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે નાની પુરુષ એને પોતાનું અંતર્મુખ પરિણમન પ્રત્યક્ષ ચેષ્ટા દ્વારા દર્શાવે છે. દર્શાવે છે અને આજ્ઞા કરે છે કે તું જો તારામાં, તારા પરિણમનને તું જો, તો તારામાં એ જ્ઞાનધારા ચાલે છે. દેખો ને, જ્ઞાનધારા સંબંધી 293માં જો એ શબ્દ વાપર્યો છે. જ્ઞાનધારા સંબંધી મૂળ માર્ગ મેં તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું. કઈ આવશે એ તો પત્રમાં આવે ને, રૂબરૂ કહ્યું હોય, પણ એ પોતે એ વાત ઉપર લક્ષ આપે નહીં અને પુરુષાર્થ કરે નહીં તો પુરુષાર્થથી કાર્ય થાય એવી વાત છે. એટલે પોતાની અંદર જે જ્ઞાનધારા ચાલે છે એ જ્ઞાનધારાનું અવલોકન કરાવે છે. જ્ઞાનધારા એ એવી ચીજ છે કે પ્રત્યેક મનુષ્યને જે જ્ઞાનનો પર્યાય છે, જેને આપણે જ્ઞાનોપયોગ કહીએ છીએ, એ જ્ઞાનના ઉપયોગના 2 અંગ છે. એક બહિરંગ છે, બાહ્ય અંગ છે, અને એક અંતરંગ છે. અંતરંગ છે તે જ્ઞાનધારા છે, જે બહિરંગ છે, બાહ્ય ઉપયોગ છે, તે જ્ઞાન વિશેષ છે, અને જે અંતરંગ છે તે જ્ઞાન સામાન્ય છે. બંને થઈને સ્વપર પ્રકાશક પણ છે, પર્યાય એક છે, અંગ એના 2 છે. એમાં જે જ્ઞાન વિશેષ છે એટલા અંગમાં અનેક જ્ઞેયોના પ્રતિબિંબો ઝીલાય છે અને એ વિશેષતાઓ ફેરાજ કરે છે. જે જે જ્ઞેયો સામે આવે તે તે જ્ઞેયોના આકારે જ્ઞેયાકાર જ્ઞાન પરિણમે છે. જ્ઞેયના આકારે જ્ઞેય સદ્રશ જ્ઞાનનો પર્યાય થાય છે બાહ્ય અંગમાં. અંતરંગ જે જ્ઞાન સામાન્ય છે એ એક ધારું એમને સ્વસંવેદનરૂપ, જ્ઞાન વેદનરૂપ એમને ચાલુ રહે છે. पर पदार्थना प्रतिबिंबनी पहुंच, पर पदार्थना प्रतिबिंबनी असर ज्ञान सामान्य ऊपर नहीं आती, एनी मर्यादा ज्ञान विशेष सुधी है। एक पर्याय में बने दृष्टांत लीए तो के स्फटिक रत्न है, स्फटिक नो पत्थर है, એમાં નિર્મળતા જે પારદર્શકપણું છે એ એની સામાન્ય દશા છે, અને જે જે રંગનો પદાર્થ એની સમીપમાં મૂકવામાં આવે, લાલ કાળો પીળો જેવો મૂકવામાં આવે, એની જાણ નિર્મળતાને કારણે એમાં ઉત્પન્ન થાય છે, ત્યારે આખો સ્ફટિક રંગીન દેખાય છે। જ્યારે આખો સ્ફટિક રંગીન દેખાય છે અને જુદા જુદા રંગવાળો દેખાય, જેવું જેવું કપડું કે ફૂલ પાછળ મૂકો તેવું તેવો રંગે ધારણ કરે, બદલ્યા કરે, એ વખતે સ્ફટિક કાળો જ્યારે દેખાય છે ત્યારે એની નિર્મળતાનો નાશ થયો છે કે નહીં? કે જરા પણ નહીં। આખો સ્ફટિક કાળો 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 એકદમ કાળો દેખાય ત્યારે પણ એની નિર્મળતા એટલી ને એટલી જ અબાધિતપણે અવિકારીપણે વિકૃત થયા વિના એવી ને એવી રહી છે, એની નિર્મળતા એની સામાન્ય અવસ્થા છે, અને કાળા પીળાપણું થાય છે એની વિશેષ અવસ્થા છે। એમ આત્મામાં જે જ્ઞાન છે એ જ્ઞાનના ઉપયોગમાં જ્ઞ 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 પણ જે ચાલુ છે એમાં જ્ઞાન વેદન છે, એ જ્ઞાન સામાન્યની અવસ્થા છે, એ જ્ઞાનની ધારા બધા જ જીવોને સતત ચાલે છે, અને એ જ જીવનો સ્વભાવ સ્વરૂપ સ્વભાવગત લક્ષણ છે કે જ્યાંથી સ્વરૂપની ઓળખાણ થાય છે, લક્ષણથી લક્ષની ઓળખાણ થાય। હવે પ્રયોગ કેવી રીતે કરે? જ્યારે પદાર્થ નિર્ણય થાય અને પદાર્થની ઓળખાણ થાય ત્યારે એ પ્રયોગ કેવી રીતે કરે છે? કે પોતાના જ્ઞાનના વિશેષ અંગને ગૌણ કરીને અથવા અનેક જ્ઞેયો જેમાં પ્રતિબિંબિત થાય છે એવા બાહ્ય જ્ઞાનને લક્ષ્યમાંથી છોડી દઈને નિરાકાર જ્ઞાનની સરાસર ઉપેક્ષા કરીને પોતાના જ્ઞાન સામાન્યમાં જે જ્ઞાન વેદન છે એ અનુભવાંશ છે, અનુભવાંશે અનુભવાંશે પ્રતીતિ આવશે, 751માં કહ્યું તે પ્રમાણે એ અનુભવ અંશને અનુભવતા અનુભવતા એમ અનુભવાય છે કે મારો આત્મા કદી પણ કોઈ પણ પ્રકારના જ્ઞેયોથી વિકાર પામતો નથી, કેમ કે પ્રત્યક્ષપણે મારું જ્ઞાન અવિકારી રહે છે, જ્ઞાન સામાન્યતા એમને જ રહે છે। અનેક જ્ઞેયો જ્ઞાન વિશેષમાં જણાવવા છતાં જ્ઞાન સામાન્ય એમ નેમ અવિકૃત રહે છે, એવી જે જ્ઞાનની ધારા છે એનો જે અનુભવ છે એ અનુભવ એને સ્વભાવનો ઓળખાણ કરાવે છે। જ્યારે એ વેદનથી પોતાના જ્ઞાન વેદનથી જ્ઞાન ચાલતું જ્ઞાન જ્યારે પોતે પોતાને જ વેદે છે ત્યારે એ જ્ઞાન કશાયના અભાવ સ્વભાવે હોવાને લીધે નિરાકુળ ભાવે હોવાથી નિરાકુળતારૂપ સુખ એની પણ ઓળખાણ થાય છે। કોઈ પણ જીવ ગમે તેટલા ઓછા ઉઘાડવાળા હોય તો પણ જ્ઞાનનો ઉઘાડ ભલે ગમે તેટલો ઓછો હોય, તો પણ સ્વરૂપની ઓળખાણના સમયે પોતાનું જ્ઞાન જ્ઞાનવેદનરૂપ છે અને તે નિરાકુળ હોવાથી સુખરૂપ છે, એ જ્ઞાનનું રૂપ છે. સુખ છે તે જ્ઞાનનું રૂપ છે. આ બે મુદ્દા તો એને અવશ્ય અવશ્ય ઓળખાણમાં કારણ પડે છે. અને એ પરિણમન વર્તમાન અનુભવ ઉપરથી અનંતુ રહેલું છે એવું જે સામર્થ, એ સામર્થનો પત્તો લાગી જાય છે. પીડ્યા વિના ગુણ ભેડ્યા વિના આવા આવા અનંત ગુણો એનું સામર્થ મારા સ્વરૂપમાં રહ્યું છે એ જાતનો એક કોન્સેપ્ટ સ્વીકાર ઉત્પન્ન થઈ જાય છે. પોતાનું અનંતુ સામર્થ જેટલું છે તેટલું એ જ્ઞાન ધારાના પરિચયથી સમજાય છે. વેદનપૂર્વક પોતાનું અસ્તિત્વ ગ્રહણ થાય છે એ ઉપદેશ છે. એમાં 220 નંબરમાં એને અસ્તિત્વ ગ્રહણ કર્યું છે અને પોતે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે એવી પ્રતીત આવે છે. કેમ છે એ પણ પ્રત્યક્ષ છે અને એના ઉપરથી જણાઈ આવેલો મૂળ પદાર્થ પણ અનંત પ્રત્યક્ષ છે. કેમ કે એમાં તો અનંત સામર્થ છે અને તો જ અંદરથી અનાદિ અનંત પ્રવાહ નીકળે. આ પેટ્રોલના કૂવામાંથી ગેસ કે પેટ્રોલ નીકળે છે એ સતત નીકળે છે એના ફોર્સ ઉપરથી. એના જે તજજ્ઞો છે એ અંદરમાં કેટલો માલ ભર્યો છે એનો આંક આપણને આપે છે અંદર ગયા વિના. કે 3000 મીટર 2000 મીટર 3000 મીટર નીચે અહીંયા પેટ્રોલિયમ આટલા કરોડ ઘન મીટર પડેલું છે. શું કહે માપ કાઢીને આપે કે આટલા કરોડ ઘન મીટર માલ ત્યાં પડેલો છે, ક્યુબિક મીટર. શું એ જેમ કાઢી શકે છે ત્યાં નીચે ગયા વિના, એમ પદાર્થ નિર્ણયના કાળમાં સતત પ્રવાહમાન એવી જે જ્ઞાન ધારા અને એની નિરાકુળતા અને એનો ફોર્સ, અટકાવવા માગો તો અટકી શકે નહીં, એનું મોઢું બંધ ન થાય. અહીંયા પેટ્રોલિયમના કૂવાને બંધ કરવો હોય તો બંધ કરીએ, કાંઈ આનું મોઢું બંધ ન થાય, એક સેકન્ડ પણ બંધ ન રહીએ, એવો એનો જે ફોર્સ છે એની તાકાત છે એ બધાનું માપ સેકન્ડોમાં પદાર્થ નિર્ણયના કાળમાં મુમુક્ષુને પત્તો લાગી જાય છે. અને જ્યારે એને ખબર પડે છે કે અનંત સુખનો સાગર મારી અંદર જ હિલોળા લઈ રહ્યો છે, ઉછાળો ખાઈ રહ્યો છે, હવે બહાર નીકળવા તલપાપડ છે, ત્યારે એનો જે પર્યાયની અંદરનો એ સંબંધીનો ઉત્સાહ છે એ પર્યાયમાં સમાતો નથી. એટલો પુરુષાર્થ, એટલો સ્વરૂપ મહિમાપૂર્વક સ્વરૂપનો રસ એ મોક્ષ જીવને ઉત્પન્ન થાય છે. અનન્ય રુચિ પ્રગટ થાય છે પોતાના ગુણ નિધાનની અને એ અનન્ય રુચિ એના પર્યાયને અન્યપણે હવે રહેવા દેશે નહીં, અનન્યપણે જ અનન્યપણું જ ઉત્પન્ન કરીને રહેશે. એ અનન્યપણું તે સત સ્વરૂપને અભેદ નમસ્કાર છે. જે કૃપાળદેવ લખે છે ને, સત્પુરુષ સત સ્વરૂપને અભેદ ભાવે નમસ્કાર. નમસ્કાર એટલે નમવું, વળવું, ઢળવું, ઝૂકવું. વિષય આપણે વિશેષ થોડો લખાણમાં જોઈતું હોય તો નિર્ભ્રાંત દર્શનની કેડીએ એના ત્રીજા પ્રકરણમાં સ્વરૂપ નિશ્ચયના હેડિંગથી પ્રકરણ લખ્યું છે અને 56મા પાને એનો ચિતાર લખેલો છે, જે હમણાં વાત કરી એ વિશે ત્યાં બતાવ્યો છે. પોતાને જ
થયું
એમાં. એવું છે કે જે જ્ઞાન વિશેષ રૂપ બાહ્ય અંગ છે એ આ પહેલાની દશામાં અનાદિથી જે દશા વર્તી રહી છે એ પહેલામાં અન્ય પદાર્થને જાણતી વખતે અન્ય પદાર્થ પ્રત્યે ખેંચાઈને અવલંબીને જાણે છે એવો એક જ્ઞાન વિશેષમાં વિપર્યાસ વર્તતો હોવાથી જીવને જ્ઞેય લુપ્તતા ઉત્પન્ન થઈ આવે છે. સમયસારની 15મી ગાથામાં અમૃતચંદ્ર આચાર્ય દેવે એને જ્ઞેય લુપ્તતા શબ્દ વાપર્યો છે. એ આસક્તિ થાય છે, એ જે જ્ઞેયને જોવે છે એ જ્ઞેયમાં એને આસક્તિ થાય છે, કેમ કે ખેંચાણ છે એનું જ્ઞેય પ્રત્યેનું. એ જ જ્ઞાન વિશેષરૂપ અંગ જ્યારે જ્ઞાન સામાન્ય એટલે વેદનનો આવિર્ભાવ કરે છે એટલે પોતે પોતાના વેદનને ગ્રહણ કરે છે ત્યારે એની દિશા અંતર્મુખ થાય છે. જે દિશા બહિર્મુખ થઈને જાણવાની હતી એ અંતર્મુખ થઈને પોતાના વેદનને ગ્રહે છે. પર્યાય જ છે, પર્યાય બે નથી. પણ જે અંગ બહાર વળતો તો તે અંગ અંદર જાય છે, અંદર આવે છે, એને સ્વસન્મુખતા કહે છે અને એને અંતર્મુખતા પણ એને જ કહે છે. અહીંથી દિશા જ્ઞાનની બદલાય છે અને જ્ઞાનની દિશા બદલાય છે સાથે સાથે પુરુષાર્થની દિશા વીર્યનો ઉછાળો પણ અંદર તરફ ઝૂકીને આવે છે. એટલે એ વખતે વિકલ્પવાળી વિચાર દશા હોવા છતાં પણ તેનો અંશે અભાવ થાય છે એટલે અવલંબન એનું છૂટી જાય છે. એ પહેલાં વિચારમાં આત્માનો વિચાર કરે ત્યારે રાગના અવલંબને કરે છે, જ્ઞાનવેદનનું અવલંબન નથી આવ્યું. જ્ઞાનવેદનરૂપ જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવ ઓળખાય ત્યારે અનંત સુખ મારામાં ભર્યું છે એ પણ ઓળખાય છે. અને આ જીવની વૃત્તિ સુખ માટે અનાદિથી જગતના એક એક રજકણમાં રખડે છે અને જગતના એક એક રજકણ પાસે પોતાના સુખની ભીખ માગે છે. એવી જે સુખ માટેની વૃત્તિ એટલું બધું સાહસ કરે છે કે 40,000 ફૂટ પ્લેનમાં હું માણસ શું કરવા ઉડે છે, નથી ખબર કે અહીંથી પડે તો હાડકું પણ હાથમાં ન આવે. સુખ માટે જાય છે, ત્યાં પણ એને સુખથી મુસાફરી કરવી છે અને સુખે કરીને જલ્દી પહોંચવું છે માટે એમ કરે છે. જાનનું જોખમ, જાનની બાજી લગાડનાર કોણ છે? સુખની અપેક્ષિત વૃત્તિ છે. જ્યારે બહારમાં સુખ નથી છતાં પણ આટલું સાહસ કરવા આ વૃત્તિને કારણે જીવ તૈયાર છે તો જ્યાં અનંતુ સુખ ભર્યું છે એવો સુખ સાગર, તળિયા વિનાનો સાગર, હો બહારના સાગરને તળિયું છે, તળિયા વિનાનો સુખ સાગર દેખાય તો એ વૃત્તિ કેટલું જોર કરે એનો અંદાજ 83 મૂકી દેવી. એટલા જોરથી એનો ઉછાળો આવે કે અલ્પકાળમાં તો ફળાક દઈને સુભાગભાઈ અઠવાડિયામાં સમ્યક દર્શન લઈ લીધું, અભેદ દશા પ્રાપ્ત કરી લીધી. અને કોઈ કોઈ એવા સાધકો હોય છે સવારનું હાંજે પૂરું કરી લઈએ એ જ દિવસે સોગાની દેજીવાનું, એટલું જોર અંદરથી આવે છે. એને પદાર્થ નિર્ણય કહે છે. એ પ્રકારની યોગ્યતાની કાંઈક ઓછપને લીધે, એટલે અંતર અવલોકનની એટલી ઓછપને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહેશે. એટલે પદાર્થ નિર્ણયથી જે ચિત્ત શાંતિ થાય છે, અનંત શાંતિના પિંડની મુખ્યતા આવે છે. અને જે શાંતિ હોય છે એ શાંતિ પદાર્થ નિર્ણય પહેલાં કદી કોઈ જીવને હોતી નથી, ભલે મુમુક્ષુતામાં આગળ વધ્યો હોય તો પણ. એટલે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને ભૂલ થાય તો ક્યારેક મિથ્યા ક્ષમતા આવે છે. મિથ્યા ક્ષમતા ક્યારે આવે કે હું પહેલા કરતા તો આગળ વધ્યો છું, એવા ક્યારેક પણ પરિણામ થાય. અથવા વર્તમાન પરિણામ જે કાંઈક ઠીક થયા છે એ ઠીક થયા છે એવું લાગ્યા કરે તો કે આ પરિણામ સરસ ચાલે છે, આ પરિણામ સરસ ચાલે છે. આત્માના જ વિચાર આવે છે, બીજા વિચાર મને નથી આવતા, હજી એ જ ચાલે છે. એ છે કે નહીં? અહીંયા હવે એ પરિણામે ગુણાટ ખાઈને સ્વરૂપ ઉપર આવવાનું છે. હવે પરિણામ ઉપર પરિણામ ન રહેવાનું નથી. પરિણામ આશ્રિત પરિણામ અનાદિથી જીવ કરતો આવ્યો છે, અને તે પર્યાય બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ પર સમય છે એમ પ્રવચન સારની 293 ગાથા બોલે છે. 293 નહીં પણ ખાલી 93 ગાથા બોલે છે. પ્રવચન સારની 93મી ગાથામાં એ વાત છે. એ પર્યાય આશ્રિતપણું સ્વરૂપ નિશ્ચય થતા સ્વરૂપની મહિમામાં એ પર્યાયો એ પરિણામો ડૂબી જાય છે, અને સ્વરૂપની મહિમામાં એટલા ડૂબી જાય છે કે એને ખુદને પોતાને પોતાનું ભાન રહેતું નથી. એ પરિસ્થિતિ પરિણામની થાય ત્યારે જ પર્યાયની મુખ્યતા ટળે અને સ્વભાવની મુખ્યતા આવે, અને સ્વભાવની મુખ્યતા આવે ત્યારે જ પરિણામ આગળ ચાલે. ત્યાં સુધી પરિણામમાં વિકાસ તે દશાએ તે ભૂમિકાએ થવો જોઈએ, તે ન થાય. એટલે ક્યારેક મિથ્યા ક્ષમતા આવે તો એ ડેન્જર ઝોનમાં આવે છે એમ સમજી લેવું, ત્યાં નુકસાન કરી લે છે. એ કહેશે હવે કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે. એ તો કહે છે કૃપાળુદેવ, એ જ વાત કરવા માંગે છે. જ્યાં સુધી સ્વરૂપનું ભાવભાષણ ન આવે ત્યાં સુધી બુદ્ધિની પહોંચમાં કલ્પિત પદાર્થ છે એમ સમજવા યોગ્ય છે, અને એ કલ્પનાનું ઘૂંટણ રટણ ચિંતન મનન કરવા યોગ્ય નથી. કલ્પિત પદાર્થની મુખ્યતા થઈ જશે. વાત બીજી રીતે છે કે આ અનુભવનો માર્ગ છે, અને વેદનને અનુભવથી આગળ વધવાનું છે, બુદ્ધિ લગાડીને નહીં. પહેલાં બુદ્ધિથી સમજવાનો જે તબક્કો છે એ તો આઉટલાઈન છે એમ સમજવાની વાત છે, એથી વધારે એનું કોઈ મહત્વ નથી. પછી જે આઉટલાઈન મળી છે એને એક બાજુ મૂકીને વેદનના સ્તરે આગળ વધવાનું છે. પહેલેથી જ જે વેદના છે, સ્વરૂપની અપ્રાપ્તિની ઝૂરણા છે, ત્યાંથી માર્ગ વેદનથી શરૂ થાય છે, અને વેદનમાં જ આગળ વધવાનું છે, બુદ્ધિમાં નહીં. બુદ્ધિમાં આઉટલાઈન મળી ગઈ, આઉટલાઈન મળી ગઈ પણ અંડરલાઈન મળી નથી, એ ધ્યાનમાં રાખવાનું છે. એ વેદનનો વિષય છે, અંડરલાઈન છે, એ મૂળ જ્ઞાનધારા છે. એટલે એને આગળ લઈ જવાની છે, અને બુદ્ધિને ત્યાં પાછળ રાખવાની છે. જો ત્યાં પણ એ સ્તરે પણ વેદનના વિષયમાં પ્રયાસ ઓછો થાય યોગ્યતાની ઓછપને લીધે, અને જો બુદ્ધિ આગળ કામ કરવા માંડે તો એ દોડલા પણ એને ભારે પડી જાય. ત્યાં બુદ્ધિ બિલકુલ લગાવવાની નથી, કેમ કે ત્યાં કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે. વેદનથી જે માન્યતા આવવી જોઈએ એ વાત જુદી છે, અને વિચારથી માન્યતા આવે તે વાત તદ્દન જુદી છે. જે પહેલા સમજો કે આત્મા આનંદ ગુણનું એક રૂપ દ્રવ્ય સામાન્ય છે, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે, ત્રિકાળી શાશ્વત ધ્રુવ તત્વ છે, એવું જે પોતે સમજો છે કે આવું મારું જ્ઞાયક તત્વ છે, એ કોના આધારે સમજો છે? મનના આધારે. પદાર્થ મનાતીત વિષય છે, મનના વિચારમાં સમાવેશ પામે એ પદાર્થનું સ્વરૂપ નથી, મનાતીત વિષય છે. મનાતીત વિષય હોવા છતાં એને મનની મર્યાદામાં સમાવીને એને ફ્રેમ કરી નાખો, જે એ ફ્રેમમાં સમાયું નથી, એ કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે. અને એ ડેન્જર ઝોન એટલા માટે છે કે જો એમાં દ્રઢતા થઈ જાય અને વેદનનો વિષય હાથમાં ન આવે તો ત્યાં દર્શનમાં તીવ્ર થાય છે અને ગ્રહિત મિથ્યાત્મા જીવ આવી જાય છે, કેમ કે પ્રયોજનભૂત વિષયમાં એને કલ્પના થઈ કે મારો આત્મા આવો છે. પોતાનો આત્મા પ્રયોજનભૂત વિષય છે, અને પ્રયોજનભૂત વિષયમાં જ્યારે કલ્પના થાય ત્યારે એ નવું ગ્રહણ કર્યું માટે એને ગ્રહિત મિથ્યાત કહેવામાં આવે છે. ભલે આ ગ્રહિત મિથ્યાત્વ સૂક્ષ્મ છે, પણ અન્ય મતો બધામાંથી ઉત્પન્ન થયા છે સંખ્યાદી, પછી ડેવલપ થાય છે. એ ગ્રહિત મિથ્યાત છે, એ વિકાસ પામે છે. અને જો પોતે બુદ્ધિવાળો હોય ને પુણ્યવાળો હોય તો લોકો અનુસરવા માંડે, અને એ પોતે આત્મા આવો છે ને આવો છે ને તેવો છે જે એને કલ્પનામાં આવ્યો છે એનું પ્રતિપાદન કરે ને આખો નવો સંપ્રદાય ઉત્પન્ન થઈ જાય, અને એમ જ જગતમાં બધા સંપ્રદાયની ઉત્પત્તિ થઈ છે. મૂળમાં આ રીતે બન્યું છે. કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી. આ લક્ષણ આપવું જોઈએ. જ્યારે સ્વરૂપનું ભાવભાષણ થાય, પદાર્થ નિર્ણય થાય, ત્યારે એનો પરમ મહિમા અથવા પરમ પ્રેમ આવે. પરમ પ્રેમ કયો કે પરમ મહિમા કહો. જેને ગુણનો પ્રેમ છે એને અનંત ગુણની ખાણનો પત્તો લાગે એને કેટલો પ્રેમ આવે, એને આત્માનો આત્મા પ્રત્યે પ્રેમ છે. એ પરમ પ્રેમ પદાર્થનો નિર્ણય ન થાયને આડે અવળે ચડી જાય, અહીંયા પણ માર્ગદર્શનની જરૂર પડે છે. આ જગ્યાએ પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. પરમ યોગ્યતા જે ચરમસીમાની મુમુક્ષુતાની યોગ્યતા છેલ્લી હદની છે, એ પ્રાપ્ત થાય તો એને સમ્યક દર્શન તુરત જ થાય, અલ્પ સમયમાં જ થાય, નહીતર એ યોગ્યતા હાનિ પામેલી છે અથવા ક્ષતિ પામેલી છે. એ પદાર્થ નિર્ણય સુધી આ વિષયને કૃપાળુ દેવે પ્રતિપાદન કર્યો છે આમાં. અને હજી પણ કોઈ વિશેષ વાત એ કરવા માગે છે એ હવે પછી એના પેરેગ્રાફમાં કરશે, કે આ ત્રણેય કારણો જે માર્ગ પ્રાપ્તિમાં બાધક છે, રોકનારા છે, અવરોધરૂપ છે, એ ત્રણેય કારણો ગણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે. જો એમ મુમુક્ષુનો ભાવ નથી થાબડ્યો કે તમે બહુ ડાયા, તમે બહુ યોગ્યતાવાળા, તમે બહુ પાત્ર છો, તમે બહુ આગળ વિધા છો, એમ નથી કીધું. હિતેચ્છુ છે ને, એટલે હિતની દ્રષ્ટિએ ચોખ્ખી વાત કરે છે. નહીતર કૃપાળુ દેવના પરિચયમાં આવેલા મુમુક્ષુની યોગ્યતા આજના કાળના મુમુક્ષુઓ કરતાં ઘણી સારી હતી એમ અવશ્ય કહી શકાય એવી વાત છે. અત્યારના કાળમાં મુમુક્ષુતા લગભગ તો નામ માત્ર હોય છે, કોઈ કોઈ જીવમાં સુપાત્રતા આવે છે, પણ કૃપાળુદેવની સમીપ જે જે મુમુક્ષુ આવેલા, અંગત પરિચયમાં આવેલા, એ ઘણા યોગ્યતાવાળા હતા, પાત્રતાવાળા હતા. છતાં એમ લખે છે કે આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે. માત્ર બીજા કારણની કાંઈક ન્યૂનતા કોઈ કોઈને વિશે જોઈ છે. કેવું સ્ટેટમેન્ટ આપે છે, કોઈ કોઈ મુમુક્ષુ એવા છે કે જેને સત્પુરુષ પ્રત્યે અત્યંત વિનય છે, એટલે એ જે કારણ છે એની ન્યૂનતા એટલે ખામી, એટલે અવરોધક કારણની ખામી એટલે સારું કારણ છે એ અમે જોઈ છે. એટલે પરમ વિનયની ઓછપ છે એમાં ન્યૂનતા છે, એટલે સારો એવો વિનય. કેટલાક મુમુક્ષુઓને તો સારો એવો વિનય જોવામાં આવે છે. અને જે તો જો અને જો તેઓમાં સર્વ પ્રકારે ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય, એટલે પરમ દૈન્યતાની ખામી છે એ સર્વ પ્રકારે મટી જાય અને ઓળખાણ થઈને પરમેશ્વર બુદ્ધિ આવી જાય એવો પ્રયત્ન હોય, એવો પુરુષાર્થ હોય, સત્પુરુષને ઓળખવાનો પણ પુરુષાર્થ હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ, તો એને યોગ્યતા આવે, આગળ વધવા માટેની યોગ્યતા આવે. કેમ કે એ પહેલું સંકેત છે અને પહેલું સંકેત આવે એને બીજા સંકેત પ્રાપ્ત થવાની યોગ્યતા આવે છે. પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે. હવે આમ વાત લીધી, જુઓ હવે ક્યાં ફેરવી તોડે છે વાતને, કે આ ત્રણમાં બળવાન સાધન શું? પરમ વિનય આવે, સત્પુરુષની ઓળખાણ એ મુખ્ય સાધન છે, પછી બીજું આપોઆપ થશે એમ કે બાકીનું એ મુખ્ય કારણ છે. પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે અને એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. જે ઉપર સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બધા કારણો ટાળવાનું બીજ, હવે પછી કહેશું અહીંયા કીધું, અહીંયા બીજ શબ્દ વાપર્યો છે કે ત્રણેયનું બીજ એટલે ત્રણેય અવરોધક કારણ છે એને મટાડવાની દવા બીજ એટલે અહીંયા એમ લેવું. મહાત્માને વિશે એટલે સત્પુરુષને વિશે પરમ પ્રેમ ભાવથી અર્પણતા થવી તે છે. આ પ્રેમાર્પણ શબ્દ એમના જ ભાષામાં જોવા મળે છે, બીજે ક્યાંય એ શબ્દ જોવા નથી મળતો. પરમ એટલે પૂરેપૂરો, જેમાં કોઈ ગણતરીનો વિષય ન હોય. ગણતરીનો વિષય તો મારું ને તારું હોય ત્યાં હોય, જ્યાં મારું તારું મટ્યું અને ઐક્ય ભાવ થયો ત્યાં ગણતરીનો વિષય ખલાસ થઈ જાય છે. પરમ પ્રેમાર્પણ ભાવે જ્યારે સત્પુરુષ પ્રત્યેના પરિણામનો પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે આ ત્રણેય કારણો ટળવાનું બીજ એ પરમ પ્રેમાર્પણ ભાવમાં આવી જાય છે. પરમ દૈન્યત્વ આવે જ્યારે, એ તો કહ્યું કે પરમ દૈન્યત્વની ન્યૂનતા થવાનું જ્યારે બને, એટલે કે પૂરેપૂરી ન્યૂનતા ખલાસ થઈ જાય ત્યારે એને પરમ પ્રેમાર્પણ ઉત્પન્ન થાય છે. પરમ પ્રેમાર્પણ ઉત્પન્ન થાય ત્યારે સમજવું, પરમેશ્વર બુદ્ધિએ પરમ પ્રેમાર્પણ આવે ત્યારે સમજવું કે હવે પરમ વિનયની ખામી નથી. એનું બીજ આમાં રહેલું છે, જો આ વસ્તુ આવી જાય તો ઓલું તો ઓટોમેટિક જવાની. આમાં શું છે, એક બાજુ અધિક ઝૂકવાથી બધી બાજુથી ઉઠી જાય છે. એમાં શું છે કે નિશંકપણે આત્મા સત પરમાનંદ રૂપ છે એવો અભિપ્રાય નથી આવ્યો, માટે સુખેચ્છા રહ્યા કરે છે. હવે અહીંયા ભાવભાષણ તો થયું નથી, સત પરમાનંદ રૂપ છે કરવું શું, આ નવી મૂંઝવણ થાય. તો કે એનો સહેલો રસ્તો છે. સત્પુરુષને ઓળખીને જો પરમ પ્રેમાર્પણ થાય એટલે ગયું, એ પણ જશે. પહેલાં તો ઇન્ડિકેશન આપ્યું છે કે આવી સુખેચ્છા માનસિક શાંતિ એનાથી બચી જા, ત્યાં ક્યાંય ફસાતો નહીં એમ કહેવું છે. એટલે નિર્મળતા ત્યાંથી આવશે. નિર્મળ એવો જે આત્મ પદાર્થ એ નિર્મળ જ્ઞાનમાં પ્રતિભાસે છે. અને એ નિર્મળ જ્ઞાન ક્યારે થાય કે મોહરહિત એવા જે સત્પુરુષ તેમના પ્રત્યે ઉપકાર બુદ્ધિએ પરમ પ્રેમાર્પણ આવે ત્યારે. એ જ્યારે પરમ પ્રેમાર્પણ આવે છે ત્યારે નિર્મળતા આવતી જાય છે. શું ખરેખર તો એ મુમુક્ષુના પરિણામથી વચન રચના છે કે મુમુક્ષુ જે પરમ પ્રેમની અર્પણતાવાળા પરિણામ એના થયા. ખરેખર તો એ નિર્મળતા લે છે, એ વખતે દેતો નથી. પ્રેમ દે છે એની સામે નિર્મળતા લે છે, માલ લેતો જાય છે. અને એ નિર્મળતાને કારણે એને પોતાના સ્વરૂપનું ભાવ ભાષણ આવે છે. આમ થી પૂર્ણતાનું લક્ષ તો અહીંયા પહેલા આવે, સૌથી પહેલા આવી જાય છે. તો દ્રઢ મુમુક્ષુતા જે મોહાશક્તિથી મુંજાઈને મોક્ષને વિષય યત્ન કરવો ત્યાં એ લક્ષ આવે છે. અહીંયા તો પછી સ્વરૂપનું લક્ષ થાય છે. અને એ બંને લક્ષનું કોઓર્ડિનેશન એને મોક્ષ માર્ગથી કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે ત્યારે જ યથાર્થ લક્ષ કહેવાય છે. એકલી પર્યાયનું લક્ષ પૂર્ણતાનું લક્ષ તે યથાર્થ નથી. અને પૂર્ણતાના લક્ષ વિના એકલું સ્વરૂપનું લક્ષ થઈ ગયું એમ કોઈ માને તો તે પણ યથાર્થ નથી. યથાર્થ લક્ષ તો બેનું કોઓર્ડિનેશન છે. અને તો જ સંતુલન રે પરિણામમાં, નહીતર સંતુલન રે નહીં. કાં તો વ્યવહારાભાસ થાય પર્યાયાશ્રિત પણે, અને કાં નિશ્ચયની કલ્પનામાં નિશ્ચયાભાસ થાય, બેમાંથી એક થયા વિના રે નહીં. અને બેનું મિશ્રણ થાય તો ઉભયાભાસ થાય, એ વધારે ખરાબ છે. પાછું અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે, વધારે શું કહેવું. હવે આ સિવાય બીજા પ્રકારે મુમુક્ષુ જીવે કાંઈ વિચારવા યોગ્ય નથી. એને લાઈને ચડવું હોય તો 254 પત્રમાં જે જે વાતો કરી છે એ કૃપાળુ દેવની આજ્ઞા છે, એ આજ્ઞાને માથે ચડાવી લેવી તો તરી જાય, નહીતર અનંત કાળે બીજો માર્ગ નથી એમ સમજી દેવો. વિશેષ બાકીનો અર્થ છે કાલના સ્વાધ્યાયમાં લઈ લઈશું.